જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા બીજા અધિકારનું પાનું છ, કોમ્પ્યુટરમાં પેજ નંબર 267. સાત તત્વનો વિચાર કર્યો અને એમાં બીજો ભાગ, જેની દશાને અશુદ્ધમાંથી શુદ્ધ કરવી છે તેનું નામ તો જરૂર પ્રથમ દેખાડવું જોઈએ. શું કહે છે? જેની દશાને અશુદ્ધમાંથી શુદ્ધ કરવી છે એટલે એવો જીવ, તેનું નામ તો જરૂર પ્રથમ દેખાડવું જોઈએ. તેથી જીવ તત્વ પ્રથમ કહ્યું. પછી જે તરફના લક્ષ્ય અશુદ્ધતા અર્થાંત વિકાર થાય છે તેનું નામ આવવું જરૂરી છે, તેથી અજીવ તત્વ કહ્યું. જીવ પછી અજીવ કહ્યું. અને અશુદ્ધ દશામાં કારણ કાર્યનું જ્ઞાન કરવા માટે આશ્રવ અને બંધ તત્વો કયા? એટલે અશુદ્ધ દશામાં એ અશુદ્ધ દશા થવાનું કારણ શું? એ આશ્રવ. અને એ કારણને કારણે જે કાર્ય થયું તે શું થયું? તો કે બંધરૂપ દશા થઈ. એટલે આશ્રવ પછી બંધ દર્શાવ્યો. પહેલા જેની દશા જે છે અશુદ્ધ થઈ એવું નામ જે બતાવવું જોઈએ તે જીવનું બતાવ્યું, કેમ કે જીવની અશુદ્ધ દશા થાય છે. અને જેના લક્ષ્ય થયું તે અજીવ બતાવ્યું, અને જે દશા થવાનું કારણ હતું એ આશ્રવ, અને એ કારણને લઈને જે કાર્ય થયું એ બંધ, કર્મનો બંધ થયો એ કયા? પછીથી મુક્તિનું કારણ કહેવું જોઈએ. એટલે મુક્તિનું કારણ તે જ થઈ શકે જે બંધ અને બંધના કારણથી ઉલટા પ્રકારે હોય. એટલે આશ્રવનો નિરોધ થવો, આશ્રવ રહિત થવું, આશ્રવ ન થવો, એટલે સંવર તત્વ કહ્યું. અને અશુદ્ધતા અથવા તો વિકાર એના નીકળી જવાના કાર્યને નિજરા તત્વ કહ્યું. અને જીવ અત્યંત શુદ્ધ થઈ જાય તે દશા મોક્ષ તત્વ છે. એટલે આ રીતે સાતને ક્રમ આપ્યો, સાત તત્વનો ક્રમ આ રીતે આપવામાં આવ્યો. પ્રશ્ન ચોથો, ક્વેશ્ચન 4. જો જીવ અને અજીવ એ બંને દ્રવ્યો એકાંતે સર્વથા, બીજી કોઈ રીતે વિચાર ન કરીએ એટલે એકાંતે, બીજી કોઈ અપેક્ષા ન લઈએ એટલે એકાંતે સર્વથા એ પરિણામી જ હોય તો સંયોગ પર્યાયરૂપ એક જ પદાર્થ સિદ્ધ થાય છે. તો બંનેના સંયોગને લીધે પછી એક જ પદાર્થ સિદ્ધ થાય. અને બીજું, જો તેઓ સર્વથા અપરિણામી હોય, પરિણમતા જ ન હોય, તો જીવ અજીવ દ્રવ્યરૂપ બે જ પદાર્થ સિદ્ધ થાય છે. જો આમ છે તો પછી આશ્રવાદી સાત તત્વો કઈ રીતે સિદ્ધ થાય છે? આ પ્રશ્ન છે. પ્રશ્નનું સ્વરૂપ સમજાયું કે જો જીવ અને અજીવ બંને દ્રવ્યોને એકાંતે પરિણામી જ માની લેવામાં આવે, એ બસ પરિણામ કર્યા જ કરે એવી રીતે જ માની લેવામાં આવે, તો એક શક્યતા એ છે કે બંનેના સંયોગરૂપ જે પર્યાય છે તે સંયોગ પર્યાય રૂપ એક જ પદાર્થ પછી રહ્યો અને એ એક જ પદાર્થ હોય એમ નક્કી થાય. અથવા તો બીજું એ થાય કે જો તેઓ સર્વથા અપરિણામી જ હોય, બીજી કન્ડિશન મૂકી છે કે એ પરિણામ કોઈ થતા જ ન હોય બંનેમાં, જીવમાં કે અજીવમાં, તો પછી બે જ પદાર્થ રહે છે, બીજું કંઈ રહેતું જ નથી. તો પછી આ આશ્રવની વાત કરી, બંધની વાત કરી અને પછી બંધથી મુક્તિની વાત કરી, એ બધું કઈ રીતે સિદ્ધ થાય છે, કઈ રીતે હોઈ શકે છે? આવો પ્રશ્ન છે અને એ પ્રશ્નના ઉત્તર તરીકે સમજવાનું છે. ઉત્તર અહીંયા આપ્યો છે કે જીવ અને અજીવ દ્રવ્યો કથનચિત પરિણામી હોવાથી બાકીના પાંચ તત્વોનું કથન ન્યાય મુક્ત અથવા તો ન્યાય યુક્ત સિદ્ધ થાય છે. અહીંયા મુક્તને બદલે યુક્ત હોવું જોઈએ. જીવ અને અજીવ દ્રવ્યો કથનચિત પરિણામી હોવાથી, કથનચિત પરિણામી એટલે એનો અર્થ શું છે કે ક્યારેક એ પરિણામ હોય છે, ક્યારેક નથી હોતા, એમ અહીંયા દર્શાવવું છે કે કઈ રીતે છે એ ઉદાહરણ આપીને આપણને સમજાવે છે. પરિણામી તો છે જ, દ્રવ્ય માત્ર પરિણામી છે, પણ અહીંયા અપેક્ષા જુદી લઈને બતાવવું છે એટલા માટે કહેવું છે. એટલે પરિણામી એટલે વિભાવરૂપ પરિણમન છે, એ પરિણમનની વાત લેવી છે. અહીંયા શુદ્ધ નિર્મળ પરિણમન તો દરેક દ્રવ્યનું થાય જ છે, દરેક દ્રવ્યનું શુદ્ધ નિર્મળ પરિણમન તો હોય જ, પણ બે ભેગા થાય, જીવ અને અજીવ બે એકબીજાની સાથે આવે, ભેગા થાય એટલે એકબીજામાં તો ઘૂસી જતા નથી, પણ એ બંનેનો સંયોગ થાય છે અને પછી જે પરિણામ આવે છે તો એવા પરિણામ કાયમી હોય અથવા કાયમી ન પણ હોય એ વિચાર કરવાનો છે. તો અહીંયા એ વાત કરી કે એ પરિણામો કાયમી નથી હોતા, એ ક્યારેક હોય છે, ક્યારેક નથી હોતા. કેવા? સંયોગી પરિણામ, બંને સાથે રહે અને પછી જે વિભાવ પરિણામ જે જોવા મળે છે એવા પરિણામો, સંયોગી પરિણામો કાયમ હોતા નથી, એ કાયમ રહેવાવાળા પરિણામ નથી, એ ક્યારેક હોય છે ને ક્યારેક નથી હોતા. સંયોગી પરિણામો જીવની સાથે પુદ્ગળ દ્રવ્યનો સંયોગ છે અને જે સંયોગી પરિણામ જોવા મળે છે તે કેવા છે? એ કર્મબંધરૂપ પરિણામ છે, એ મલિનતાના પરિણામ છે. તો એવા પરિણામો કથનચિત એટલે ક્યારેક હોય છે, કાયમ હંમેશા રહેવાવાળા પરિણામો નથી. એટલે કથનચિત પરિણામીપણું એનો અર્થ કેવી રીતે કરવો એ અહીંયા ઉદાહરણ આપીને સમજાવ્યું છે. જેમ સ્ફટિક મણી, જો કે તે સ્વભાવથી નિર્મળ છે, તો પણ જાસૂદ પુષ્પ વગેરેની સમીપે પોતાની લાયકાતના કારણે પર્યાંતર પરિણતિ ગ્રહણ કરે છે, એની પર્યાયમાં ફેરફાર થાય એટલે એક પર્યાયથી બીજી પર્યાય થવી એટલે પર્યાયાંતર, પર્યાયનું અંતર, એક પર્યાયમાંથી બીજી પર્યાય થવી એટલે પર્યાયાંતર, એવી પરિણતિ એ કરે છે. મૂળ તો સ્ફટિક છે તો સ્વભાવથી નિર્મળ, એમાં કોઈ કલર નથી, રંગ નથી, સ્ફટિક છે એટલે શુદ્ધ છે, પણ એની સમીપમાં કોઈ લાલ રંગની વસ્તુ મૂકવામાં આવે, જેમ કે જાસૂદનું ફૂલ લાલ રંગનું એની પાસે મૂકવામાં આવે છે, તો એ સ્ફટિકની અંદર લાલ જાય દેખાય છે, એ લાલ દેખાય છે. એટલે જે એની નિર્મળ શુદ્ધ પર્યાય હતી, જે ટ્રાન્સપરન્સી હતી, એની જગ્યાએ સ્ફટિકમાં એ લાલ દેખાય છે. એ લાલપણું જે દેખાયું એ પર્યાય બદલાય એનું કારણ શું? તો કે એની પાસે જાસૂદનું ફૂલ મૂકવામાં આવ્યું, તો જાસૂદનું ફૂલ લાલ હતું એને કારણે એમાં લાલ રંગ દેખાય છે. એટલે કહેવું એ છે કે મૂળ સ્વભાવ એનો કેવો છે? મૂળ સ્વભાવ તો નિર્મળ છે, એની ટ્રાન્સપરન્સી તો કાયમ માટે છે ને છે, એ કંઈ લોસ્ટ થતી નથી, એની પારદર્શિતા એ તો એવી ને એવી રહે છે, પારદર્શકપણું છે, એવું તો એવું એવું જ સ્ફટિકનું રહે છે, પણ સાથે જે લાલ વસ્તુ મૂકી તો લાલ વસ્તુની જાય સ્ફટિકમાં પડે છે તો સ્ફટિક લાલ દેખાય છે. એ એની ક્ષણિક અવસ્થા છે, એ સંયોગી અવસ્થા છે. જ્યારે એ ફૂલને એની પાસેથી ખસેડી લેવામાં આવશે એટલે ફરી પાછો સ્ફટિક એનું પારદર્શકપણું પ્રગટ કરશે, એટલે એની પર્યાય બદલાઈ અને ફરી પાછી પારદર્શક દેખાશે. પેલી લાલ જાય પડતી હતી એ ચાલી જશે. આ ઉદાહરણ છે, આ ઉદાહરણ છે. ઉદાહરણ આપીને સમજાવવું એ છે કે મૂળ સ્વભાવ છે એ બદલાતો નથી. બદલાવાપણું છે તે પર્યાયનું છે, અને પર્યાયની અંદર એ બદલાવાપણું થાય છે તો એ સંયોગી અવસ્થા છે, અને એ સંયોગી અવસ્થા એ ઉત્પન્ન થઈ છે તો એ જ રીતે એ નાશ પણ પામે છે. સંયોગી અવસ્થા એ એનો મૂળભૂત સ્વભાવ નથી. સંયોગી અવસ્થા એ ઉત્પન્ન થઈ છે તો એ જ રીતે એ નાશ પણ પામે છે. એ શાશ્વત અવસ્થા નથી. સંયોગી અવસ્થા શાશ્વત કાયમને કાયમ ટકી રહેવાવાળી અવસ્થા નથી. આ વાતને આપણે આત્મા સાથે જો લાગુ પાડીએ તો આત્મામાં રાગ દ્વેષ મોહના કારણે કર્મરૂપ મલિનતા દેખાય છે. આત્મામાં રાગ દ્વેષ મોહ આદિના કારણે મલિનતા કર્મરૂપ મલિનતા દેખાય છે, પણ એ મલિનતા કર્મરૂપ મલિનતા એ સંયોગી અવસ્થા છે, એટલે કે એ પર્યાય છે, એ ક્ષણિક પર્યાય છે, એ કાયમી રહેવાવાળી વસ્તુ નથી, એ શાશ્વત વસ્તુ નથી. આત્માનો સ્વભાવ તો સ્ફટિક જેવો નિર્મળ જ છે. આત્માનો સ્વભાવ સ્ફટિકની જેમ નિર્મળ જ છે, એટલે કે ક્યારેક એવી સંયોગી અવસ્થા હોય છે અને પછી ક્યારેક નથી હોતી, અન્ય પ્રકારે હોય છે. અને બિલકુલ સંયોગ વિનાની અવસ્થા એટલે સિદ્ધની અવસ્થા. સંયોગ વિનાની અવસ્થા એટલે કર્મરહિત અવસ્થા એટલે સિદ્ધની અવસ્થા પણ એની હોય છે. એટલે આ કથનચિતનો અર્થ આ રીતે સમજવાનો છે. આપણે વધારે આગળ વાંચીએ કે જેમ સ્ફટિક મણિ જો કે તે સ્વભાવથી નિર્મળ છે તો પણ જાસૂદ પુષ્પ વગેરેની સમીપે પોતાની લાયકાતના કારણે, એટલે સ્ફટિકમાં એવી લાયકાત છે તેથી એ થાય છે. જો સ્ફટિકની જગ્યાએ આપણે લાકડાનો ટુકડો કે લોખંડનો ટુકડો મૂકી દીધો હોય તો એની અંદર એવી જાય પડી શકે નહીં. તો અહીંયા કહે છે કે એ પોતાની લાયકાતના કારણે પર્યાયાંતર પરિણતિ ગ્રહણ કરે છે, અને પર્યાયમાં સ્ફટિક મણિ જો કે ઉપાધિનું ગ્રહણ કરે છે. આવી પડેલી ઉપાધિ છે ને, એ લાલાશ છે, એ ઉપાધિ છે, બહારની આવી પડેલી ઉપાધિ છે, એનો મૂળ સ્વભાવ તો છે નહીં, તો પણ નિશ્ચયથી પોતાનો જે નિર્મળ સ્વભાવ છે તેને તે છોડતો નથી. નિશ્ચયથી એનો નિર્મળ સ્વભાવ સ્ફટિકનો, એની પારદર્શકતા, એને એ છોડતો નથી. ભલે એ ઉપાધિ ગ્રહણ કરી એટલે લાલાશ ભલે એનામાં દેખાય છે, તેમ છતાંય એ વખતે જ્યારે લાલાશ છે ત્યારે પણ સ્ફટિકનો સ્વભાવ તો પારદર્શક નિર્મળ છે જ. આત્માનું પણ એવું જ છે. એ ગમે તેટલી કર્મની મલિનતા સહિત હોય ત્યારે પણ આત્મા પોતાના નિર્મળ સ્વભાવને એ છોડતો નથી. એનો નિર્મળ સ્વભાવ કોઈ રીતે ચાલ્યો જતો નથી. આત્માના મૂળ સ્વભાવની અંદર કોઈ ફેરફાર આવી જતો નથી, એમાં કોઈ સંકર દોષ આવતો નથી. તેમ અહીંયા વાત કરે છે કે જીવનો સ્વભાવ પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી તો સહજ શુદ્ધ ચિદાનંદ એક રૂપ છે. આત્માનો સ્વભાવ કેવો છે? ચિદાનંદ, ચિત્ત આનંદ, જ્ઞાન આનંદ રૂપ એક રૂપે જ છે. પરંતુ અનાદિ કર્મબંધ રૂપ પર્યાયને પોતે વશ હોવાથી તે રાગ આદિ પરદ્રવ્ય ઉપાધિ પર્યાયને ગ્રહણ કરે છે. કર્મબંધ રૂપ પર્યાયને એ ગ્રહણ કરે છે એ શું છે? એ પરદ્રવ્યની ઉપાધિ છે, અને એવી પર્યાય ગ્રહણ કરી રહ્યો છે એ અનાદિથી છે. જ્યારથી જીવ છે ત્યારથી જે ઉપાધિને ગ્રહણ કરે છે. હવે જો અનાદિ છે એટલે કેટલાક એમ માની લે કે જીવ પણ અનાદિ અને આ કર્મબંધ પણ અનાદિનો છે, તો પછી શું? એ તો અનાદિથી છે બંને, એમ નથી પ્રભુ. કર્મબંધ અનાદિથી કયો પણ એ કર્મબંધ એકનો એક એક સરખો કર્મબંધ અનાદિથી છે એમ નથી. જે જે કર્મની મલિનતા આવી એ કર્મની મલિનતા બદલાયા કરી છે. અનાદિથી છે એ તો સમયની અપેક્ષાએ અનાદિપણું કર્મનું કહ્યું, પણ એ કર્મ જે છે એ એકનું એક કર્મ છે એમ નથી. એક કર્મ છે એનો ક્ષય થાય છે, પાછું નવું બીજું કર્મ બંધાય છે, એનો ક્ષય થાય છે, ત્રીજું બંધાય છે. કેટલાય કર્મો એક સાથે એક સમયમાં એને બંધાય છે અને છૂટે છે. એટલે કર્મની અવસ્થા જે છે એમાં ઘણી બધી પ્રકારે એ વધઘટ ઓછા વધતાપણું અને અનેકાંતપણું જોવામાં આવે છે. જુદા જુદા પ્રકારનું કર્મપણું એમાં જુદા જુદા જુદી જુદી રીતે જોવામાં આવે છે અને એ રૂપ એ જીવ પોતે એવી દશામાં વર્તે છે, એની એવી પર્યાય થાય છે. એટલે એક સરખા કર્મ છે એમ નહીં, અનાદિથી સંબંધ છે કર્મ સાથે, પણ એકનું એક કર્મ ચાલ્યું આવે છે એમ નથી. કર્મની પણ વૃદ્ધિ થાય છે અથવા તો કર્મની પણ એનો પણ નાશ થાય છે. એટલે ક્યારેક વધારે હોય છે, ક્યારેક ઓછા હોય છે, ક્યારેક ખૂબ ખરાબ હોય છે, ક્યારેક પુણ્યના બંધ હોય છે, જાત જાતનું આપણને જોવા મળે છે. એટલે એ રીતે જાત જાતની પર્યાય જોવા મળે છે, તીવ્રતાની રીતે પણ, સ્થિતિબંધની રીતે પણ, બધી રીતે. તો અહીંયા એ વાત કરી કે પરંતુ અનાદિ કર્મબંધરૂપ પર્યાયને પોતે વશ થવાથી તે રાગ આદિ પરદ્રવ્ય ઉપાધિ પર્યાયને ગ્રહણ કરે છે. પર્યાયમાં જીવ જો કે પર પર્યાયપણે પરદ્રવ્યના લક્ષ્ય થતા અશુદ્ધ પર્યાયપણે પરિણમે છે. પર પર્યાયપણે પરિણમે છે એટલે પરદ્રવ્યના લક્ષ્ય એની સાથે સંયોગ થવાને કારણે અને એના લક્ષ્ય એટલે એમાં એ એકત્વ બુદ્ધિ કરે, એકતા કરે અથવા તો એ મારાપણું કરે છે એટલે એવી અશુદ્ધ પર્યાયપણે પરિણમે છે. તો પણ નિશ્ચયથી શુદ્ધ સ્વરૂપને છોડતો નથી. નિશ્ચયથી એ ગમે તેવી પર્યાયને ગ્રહણ કરે છતાં પણ એવો ને એવો શુદ્ધ જ રહે છે. એ અળસિયાની પર્યાયમાં જાય, માંકડની પર્યાયમાં જાય, મચ્છરની પર્યાયમાં જાય, કીડીની પર્યાયમાં જાય કે પછી એકેન્દ્રિયની પર્યાયમાં જાય, એ ગમે તે પર્યાયમાં જાય પણ એની અંદર નિશ્ચયથી તો એનું શુદ્ધ સ્વરૂપ દરેક વખતે હોય છે. એ પોતાના શુદ્ધ સ્વરૂપને છોડતો નથી એટલે એના અનંત ગુણ સહિત જે સ્વરૂપ છે એ સ્વરૂપ અને એવું જ એનું પરિણમન એ તો સાથે છે જ. માત્ર યોગ્યતા એનામાં એવી છે કે એ પોતે વિભાવ પર્યાય રૂપે પરિણમી શકે. એટલે એ વિભાવ પર્યાય રૂપે એ ક્ષણિક અવસ્થાઓમાં રહ્યો છે. એ સંયોગી અવસ્થાઓ છે. એ સંયોગી અવસ્થાઓ ક્ષણિક છે. એ પરના કારણે એટલે પરના નિમિત્તે છે અને એ શાશ્વત રહેવાવાળી અવસ્થા નથી. પૂદગળ દ્રવ્યનું પણ તેમ જ થાય છે. કેમ થાય છે પૂદગળ દ્રવ્યનું? એ પણ પૂદગળ દ્રવ્યો પરમાણુઓ જોડાય છે, ભેગા થાય છે, સ્કંદ બને છે અને પછી પાછા છૂટી જાય છે. એનું પણ એમ જ થાય છે. એટલે એ પણ પોતે વિભાવરૂપ પરિણમન કરે છે. વિભાવરૂપ પરિણમન બે દ્રવ્યમાં હોય છે, જીવમાં અને પૂદગળમાં. બાકીના ચાર દ્રવ્યમાં વિભાવ પરિણમન હોતું જ નથી, માત્ર સ્વભાવ પરિણમન જ હોય છે. પૂદગળનું વિભાવ પરિણમન એટલે પૂદગળના પરમાણુઓ બીજા પરમાણુઓ સાથે જોડાવા અને સ્કંદ બનવા. એ જુદા જુદા પ્રકારના સ્કંદ બને એટલે વિવિધ પ્રકારના પદાર્થો આપણને દેખાય છે. એટલે એ પૂદગળનું વિભાવરૂપ પરિણમન છે અને એની એવી જુદી જુદી રીતે પર્યાયો થતી જોવામાં આવે છે. આ જગતની બધી જળ વસ્તુઓની પર્યાયો આપણે જે જોઈએ છીએ, જળ પદાર્થો જોઈએ છીએ અને જળ પદાર્થોના વિવિધ સ્વરૂપો જોઈએ છીએ, એ બધું સ્કંદ છે. એ વિભાવ પરિણમન છે. જુદા જુદા પ્રકારે સ્કંદ થયા છે અને પછી એ સ્કંદ થયા છે એટલે કે પૂદગળો જોડાયા છે તો પછી એ સ્કંદ છૂટા પણ પડી શકે. એટલે પૂદગળો એમાંથી ખરી જાય, છૂટા પડે. એટલે એ વસ્તુઓ જે છે એ નવા નવા આકારે આપણને થતી જોવા મળે અને એ વસ્તુઓનો નાશ થતો જોવા મળે. એટલે આપણે એને ક્રિએટિવિટી કહીએ છીએ અને એમ સમજીએ છીએ કે હું આ વસ્તુઓ બનાવું છું, હું પદાર્થો બનાવું છું. પણ એ બધા પૂદગળ છે, એને પરમાણુ તરીકે જો જોવામાં આવે તો એમાં રહેલો પરમાણુ છે એ નાશ પામતો નથી કે કોઈ એવા પરમાણુઓને બનાવી શકતો નથી. આપણે પરમાણુઓ બનાવી શકતા નથી, પરમાણુઓને આપણે બનાવી શકતા નથી. પરમાણુઓ ભેગા થાય, સ્કંદ બને અને છૂટા પડે એ એના કારણે થાય છે. એ વખતે આપણે એવા ભાવ કરીએ છીએ એટલે એ સ્કંદ એવા આપણી નજીકમાં બનતા જોવા મળે છે, તો આપણે એમ સમજીએ છીએ કે આપણે કર્યું. પણ એ વખતે આપણા જેવા ભાવ હતા એ રીતે પરમાણુઓનું ભેગા થવું, એવી રચનાઓ થવી, એવું થયું, એને માત્ર આપણે પુણ્યનો ઉદય સમજવો, બીજું કંઈ સમજી શકાય નહીં. એટલે પરમાણુઓની સ્થિતિનો વિચાર કરવો, સ્કંદની સ્થિતિનો વિચાર કરવો નહીં. વસ્તુ તૂટે છે, ફૂટે છે, બાળકથી તૂટી જાય છે, પડી જાય છે અને આપણે ગુસ્સો કરીએ છીએ, પણ એમ વિચાર કરતા નથી કે એ સ્કંદ હતો અને સ્કંદના પરમાણુઓનું છૂટા પડવું એ પ્રકારે થવાનું હતું તો થયું. એમાં નિમિત્ત તરીકે બાળક હોય કે ઘડો આપણા બીજા વડીલ હોય કે ગમે તેના હાથે એ વાત થઈ હોય, પણ એ તો એ સ્કંદનું એમ જ છૂટા પડવું થવાનું જ હતું, માટે થયું. એટલે પછી દ્વેષ થતા નથી. એક્સિડન્ટ થાય છે, વસ્તુ તૂટી જાય છે, ગોબા પડે છે, કંઈ પણ થાય છે, ત્યારે પણ એમ જ સમજવું કે પરમાણુઓના સ્કંદની એવી સ્થિતિ થવાની હતી, માટે થઈ છે. એમાં કોઈ દોષી નથી, કોઈને દોષી ઠેરાવવા નહીં અને દ્વેષ કરવો નહીં. આ પરમાણુઓનું વિભાવ પરિણમન છે, એના ઉપરથી આપણે આ સમજવાનું છે. તો વિભાવ પરિણમન જીવનું કેવી રીતે છે? તો કે જીવનો મૂળ સ્વભાવ સ્ફટિક જેવો શુદ્ધ છે, નિર્મળ છે. સ્વાભાવિક પરિણમન એનું એવું જ થાય છે. એનામાં અનંત ગુણ છે અને અનંત ગુણનું એવું પરિણમન થઈ રહ્યું છે, અનંત ગુણની દરેક સમયની શુદ્ધ નિર્મળ પર્યાય જ થઈ રહી છે. પણ જીવમાં એક એવી યોગ્યતા છે કે જે યોગ્યતાને કારણે એ રાગ દ્વેષ મોહ અજ્ઞાનને કારણે આવી પડેલા સંયોગો સાથે જોડાઈને એ રીતે પરિણમે છે. આવી પડેલા સંયોગો સાથે જોડાઈને, જેમ કે એને મનુષ્યની પર્યાય મળી છે, એવા સંયોગ મળ્યા છે, મનુષ્યનું શરીર મળ્યું છે, સ્ત્રીનું શરીર મળ્યું છે, તો એ પોતે પોતાની જાતને સ્ત્રી મનુષ્ય તરીકે સમજે છે ને એ રીતે એ પરિણમે છે. એ ભૂલી જાય છે કે ભગવાન આત્મા છે, એનું શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે અને એ ભગવાન આત્મા છે, એ વાતને ભૂલી જાય છે. આ વિભાવ પરિણમન કહેવાય. એ એવા ભાવે પરિણમે છે કે જે ભાવ એના આત્માના છે જ નહીં. એના આત્મામાં જે ભાવ નથી એવા વિભાવ ભાવે, એટલે પોતાની જાતને એ પોતે ભારતીબેન તરીકે સમજે છે કે ઉષાબેન તરીકે સમજે છે, ત્યારે એ પોતે ભગવાન આત્મા જ છે. એ પર્યાયમાં પણ એ પોતે ભગવાન આત્મા તો રહે જ છે. નિશ્ચયથી તો શુદ્ધ નિર્મળ સ્વરૂપ ભગવાન આત્મા જ છે, પણ એ વિભાવ પરિણમન છે, એને પોતે પોતાનું માનીને એ ભાવે પરિણમે છે. આ ક્ષણિક પર્યાય છે અને એવું ક્ષણિક પર્યાય રૂપે પરિણમવાનું કારણ શું છે? તો કે પૂદગળ સાથેનો સંબંધ. પૂદગળ શું છે? તો શરીર. શરીર છે તે પૂદગળ છે અને એના સંયોગે એ જે જગ્યાએ શરીર રહ્યું છે એ જ શરીર સાથે એ ભગવાન આત્મા ત્યાં રહ્યો છે અને એ ભગવાન આત્મા પોતે અજ્ઞાનને કારણે, મિથ્યાત્વને કારણે પોતાને ભગવાન આત્મા નહીં સમજતા એ પોતે પોતાને સ્ત્રી સમજે કે પુરુષ સમજે કે તિર્યંત સમજે કે દેવ સમજે છે. આ ભૂલ થાય છે. આ વિભાવ પરિણમન છે. અને પછી એ રીતે સમજી અને જે કંઈ ભાવ કરે, જે કંઈ ક્રિયા કરે, ત્યારે એ બધું જ વિભાવ પરિણમન થાય છે. એ પર્યાયને પોતે નથી, પોતે ભગવાન આત્મા છે એમ જો વિચારીને લેવામાં આવે કે આ ક્ષણિક પર્યાય છે, મારું આ રૂપ નથી, મારું આવું સ્વરૂપ છે જ નહીં, હું ભગવાન આત્મા છું, અને એવું ભગવાન આત્માનું પરિણમન જે શુદ્ધ છે એ તરફ દ્રષ્ટિ કરવામાં આવે અને ત્યાં સ્થિરતા કરવામાં આવે, તો પછી એ મુક્ત જ છે. એટલે નિશ્ચયથી તો સ્ફટિકની જેમ એ વખતે પણ એ મુક્ત જ છે. આ તો આવી પડેલી ઉપાધિ છે, કર્મજનિક ઉપાધિ જે છે એ એણે પૂર્વે કરેલા એવા ભાવને કારણે છે. એટલે આવી ઉપાધિ રહિત દશા પણ એ પોતે પ્રાપ્ત કરી શકે છે. નવા કર્મ બંધાતા નથી તો એવી ઉપાધિ હવે નવી આવતી નથી, અને જૂના કર્મો ખરી જતા પછી એ કર્મની ઉપાધિ રહિત મુક્તિની દશાને પ્રાપ્ત કરી શકે છે, અને ત્યારે પછી એવું પરિણમન રહેતું નથી. એટલા માટે અહીંયા એક કથનચિત પરિણમવું એમ શબ્દ કહ્યો. કથનચિત એટલે ક્યારેક એવું પરિણમન, અને ખરેખર એવું જ છે. આ જીવ અનંતકાળ સુધી એ નિગોદની પર્યાયમાં રહે છે, અને થોડો કાળ ત્રસની પર્યાયમાં રહે છે, અને ફરી પાછો સિદ્ધની અવસ્થા પ્રગટ કરે છે, પોતાની નિર્મળ અવસ્થા પ્રગટ કરે છે. એટલે અનંતકાળ સુધી એ પોતે શુદ્ધ પરિણમન જ કરે છે. એટલે એ કથનચિત એ માટે છે કે ક્યારેક એ રીતે પરિણમન છે, અને ક્યારેક એ શુદ્ધ નિર્મળ પરિણમન કરે છે. તો વાત અહીંયા આપણી એ હતી કે પૂદગળ દ્રવ્યનું પણ તેમ જ થાય છે, અને આમ જીવ અજીવનું પરસ્પર અપેક્ષા સહિત પરિણમન હોવું તે જ કથનચિત પરિણામી પણ શબ્દનો અર્થ છે. હવે અહીંયા આગળ વાત કરે છે કે પૂર્વોક્ત જીવ અને અજીવ એ બે દ્રવ્યોને આ પાંચ તત્વોમાં મેળવતા કુલ સાત તત્વો થાય છે, અને તેમાં પુણ્ય પાપને આશ્રવમાંથી જુદા ગણવામાં આવે તો નવ પદાર્થો થાય છે. પુણ્ય અને પાપ નામના બે પદાર્થોનો અંતર્ભાવ સમાવેશ અભેદનયે આશ્રવ બંધ પદાર્થમાં કરવામાં આવે ત્યારે સાત તત્વો કહેવામાં આવે છે. એટલે જીવ અને પૂદગળ, બીજા જીવની તો આપણે વાત લેવાનો પ્રશ્ન નથી, કેમ કે એને લીધે થઈને એને કંઈ થતું નથી. મૂળ તો જીવ એટલે આ ભગવાન આત્મા અને પૂદગળ, એ બે અને એની સાથે એની સંયોગી અવસ્થા અને અસંયોગી અવસ્થા એ રીતે જોઈએ તો સાત તત્વ થયા, બીજા પાંચ થયા એટલે સાત થયા. અને એમાં પુણ્ય અને પાપ છે એ આશ્રવમાં ગણવામાં આવે, અથવા તો એને બંધ સાથે પણ ગણવામાં આવે એટલે નવ થાય. અભેદને આશ્રવ બંધ એ પદાર્થમાં કરો એ ગણવામાં આવે, એ પુણ્ય અને પાપ એ બે છે એનો અંતર્ભાવ એટલે એને સમાવેશ એમાં કરી લેવામાં આવે ત્યારે સાત થાય, અને અંતર સમાવેશ નથી કરતા જુદા ગણીએ તો નવ થાય છે. પણ એ બે વસ્તુ છે શું? આશ્રવ છે, ભાવ આશ્રવ છે, અને એ રીતે બંધ થાય છે તો પુણ્ય અને પાપનો બંધ થાય છે એમ આપણે કહીએ છીએ. તો હવે આગળ કહે છે કે કથનચિત પરિણામ પણ સિદ્ધ થતા, આ રીતે આપણે કથનચિત પરિણામ પણ સિદ્ધ કર્યું. કથનચિત પરિણામ પણ શું સિદ્ધ કર્યું? કે જીવનું કથનચિત એટલે ક્યારેક કર્મરૂપ મલિનતા સાથેનું પરિણામ એટલે એવી પર્યાય, એ ક્ષણિક પર્યાય એવું પણ હોય છે, અને એના વિનાનું શુદ્ધ સ્વરૂપ પણ હોય છે. એટલે એવું કથનચિત પરિણામ પણ સિદ્ધ થતા જીવ અને પૂદગળ સંયોગની પરિણતિ, સંયોગના પરિણામથી રચાયેલા બાકીના આશ્રવાદી પાંચ તત્વો સિદ્ધ થાય છે. મૂળ પ્રશ્ન એ હતો ને કે બીજા તત્વો પછી હોય જ કેવી રીતે? તો એ બતાવવું છે કે જો આવું ક્યારેક આવો સંયોગ હોય છે તો પછી આશ્રવ પણ હોય છે અને બંધ પણ હોય છે, અને આશ્રવ ને બંધ છે તો પછી એ ક્યારેક કયો, તો એનો અર્થ કે ક્યારેક એવું પરિણમન નથી એટલે શુદ્ધ જ પરિણમન છે, સંયોગ છે જ નહીં, તો પછી મોક્ષ પણ હોય છે, અને મોક્ષ છે તો પછી એની એમાં નિજરા અને સંવર પણ છે. એટલે આ રીતે બાકીના પાંચ તત્વો સિદ્ધ થાય છે. મૂળ પ્રશ્નનો જવાબ અહીંયા આપે છે કે કથનચિત પરિણામ પણ સિદ્ધ થતા જીવ અને પૂદગળ સંયોગની પરિણતિ પરિણામથી રચાયેલા બાકીના આશ્રવાદી પાંચ તત્વો સિદ્ધ થાય છે. જીવમાં આશ્રવાદી પાંચ તત્વોના પરિણમન વખતે પૂદગળ કર્મરૂપ નિમિત્તનો સદભાવ કે અભાવ હોય છે, સદભાવ હોય અથવા અભાવ હોય. પૂદગળ કર્મનો સદભાવ હોય એ મલિનતા છે, પૂદગળ કર્મનો સદભાવ ન હોય એ શુદ્ધ દશા છે. અને પૂદગળમાં આશ્રવાદી પાંચ તત્વોના પરિણમનમાં જીવના ભાવરૂપ નિમિત્તનો સદભાવ કે અભાવ હોય છે. જો અહીંયા પૂદગળની પણ વાત લીધી, પૂદગળને માટે શું છે? તો કે જીવના ભાવરૂપ નિમિત્ત કારણ છે. જીવના ભાવ જેવા થાય છે એ જીવના ભાવ છે. જીવના ભાવ જેવા વિકારી ભાવ કે શુભ ભાવ કે અશુભ ભાવ જેવા ભાવ છે એ પેલા પૂતગળને માટે બંધાવવા માટેનું નિમિત્ત કારણ છે. એટલે પૂતગળની જે વિભાવ પર્યાય થાય છે એને માટે એ નિમિત્ત કારણ છે. જીવના ભાવરૂપ નિમિત્તનો સદભાવ એવું હોવું એટલે એવું હોય ત્યારે પેલા કર્મરજકણોને બંધાવવાનું નિમિત્ત મળી જાય છે. અને એવું નથી એટલે અભાવ છે. જીવના એવા ભાવનો અભાવ છે ત્યારે એ કર્મના કર્મરજકણોને બંધાવવાનું નિમિત્ત મળતું નથી એટલે એમાં બંધાતા નથી, છૂટા રહે છે. એટલે બંધાવવું અને છૂટા પડવું જે એનો સ્વભાવ છે પૂતગળનો એ બંધાય છે. અને એક એક પરમાણુ બીજા પરમાણુઓ સાથે જયારે બંધાય છે ત્યારની જે દશા છે એ એની વિભાવ પર્યાય છે, વિભાવરૂપ પરિણમન છે, એ સ્કંદનું પરિણમન છે. અને છૂટો એક પરમાણુ છે એ પોતે પોતાનું એ વખતે પણ સ્કંદમાં રહ્યો છે ત્યારે પણ પોતાનું નિર્મળ પરિણમન તો એ વખતે પણ કરે જ છે. એટલે એ પૂતગળપણું એનું જે છે એનું સ્વાભાવિક એ જતું નથી. એટલે જીવ અને પૂતગળ બંનેની વાત અહીંયા સાથે લઈ લીધી છે. આગળ કહે છે કે આથી જ સાત તત્વોને જીવ અને પૂતગળના સંયોગની પરિણતિથી રચાયેલા કહેવાય છે. એ બધા સાત તત્વો જે છે, નવ આપણે કહીએ તો એમાં જીવ અને અજીવ બે દ્રવ્ય છે અને બાકીના જે સાત છે એ આ જીવ અને પૂતગળ એ બેના સંયોગને કારણે થાય છે. એટલે સંયોગ થયો છે એવી અવસ્થા છે અથવા તો એ બંને સંયોગ રહિત શુદ્ધ થયા છે એવી અવસ્થા છે એટલે એ સાત તત્વો થાય છે. પરંતુ જીવ અને પૂતગળની ભેગી પરિણતિ થઈને બાકીના પાંચ તત્વો થાય છે એમ ન સમજવું. બહુ સરસ સ્પષ્ટતા કરી દીધી છે. સંયોગની પરિણતિથી રચાયેલા કહેવાય છે. જો એમ શબ્દ અહીંયા મૂક્યા છે અને પછી પાછું સ્પષ્ટતા કરી કે પછી એમ ન સમજવું કે ભેગી પરિણતિ થઈને પૂતગળની અને જીવની ભેગી પરિણતિ થઈને પાંચ તત્વો થાય છે એમ ન સમજવું. એ ભેગી પરિણતિ નથી. જીવની પરિણતિ જીવની છે પણ એ વિભાવ ભાવે પરિણતિ છે અને પૂતગળની પરિણતિ પૂતગળની છે. એની વિભાવ પરિણતિ એટલે સ્કંદ બને છે. એ બંનેની પરિણતિ તો જુદી જુદી જ ચાલે છે. એ ભેગી ન સમજવી અને એવી ભેગી થવાથી કે પાંચ તત્વો થાય છે અથવા તો સાત તત્વો થાય છે એમ ન સમજવું. હવે એના પછીનો પ્રશ્ન છે, પ્રશ્ન પાંચ, ક્વેશ્ચન નંબર ફાઈવ. જો કે જીવ અજીવનું કથનચિત પરિણામીપણું માનતા ભેદ પ્રધાન પર્યાર્થી ક્રયની અપેક્ષાએ સાત તત્વો સિદ્ધ થઈ ગયા તો પણ તેનાથી જીવનું શું પ્રયોજન સિદ્ધ થયું? પ્રશ્ન પૂછે છે કે તમે આજે સમજાવ્યું એ પ્રમાણે કે જીવ અને અજીવનું એ રીતે કથનચિત પરિણામીપણું માનવામાં આવે તો પર્યાર્થિક નહીંથી એની અપેક્ષાથી જોતા સાત તત્વો સિદ્ધ થઈ ગયા તો પણ તેનાથી જીવનું શું પ્રયોજન સિદ્ધ થયું? કારણ કે જેમ અભેદ નહીંથી પુણ્ય પાપ એ બે પદાર્થોનો સાત તત્વોમાં અંતર્ભાવ પ્રથમ કર્યો છે તેમ વિશેષ અભેદ નહીંની વિવક્ષામાં આશ્રવાદી પદાર્થોનો પણ જીવ અને અજીવ એ બે જ પદાર્થોમાં અંતર્ભાવ કરી લેવાથી એ બે જ પદાર્થો સિદ્ધ થઈ જશે એનો અહીંયા ઉત્તર આપ્યો છે. પ્રશ્ન પહેલા બરાબર સમજી લેવો, પ્રશ્ન સમજાશે તો ઉત્તર સમજાશે. શું સમજાવવા પૂછવા માંગે છે તેની સ્પષ્ટતા કરવી છે એટલે આ પ્રશ્ન કર્યો છે કે આ પ્રમાણે જે તમે પરિણામપણું કહ્યું જીવ અને અજીવનું કથનચિત ક્યારેક આવું પરિણામપણું માનવામાં આવે તો પર્યાર્થિક નહીંથી એટલે પર્યાયને મુખ્ય કરીને અને પર્યાય પાછી કેવી છે પર્યાર્થિક નહીં કેવો છે કે ભેદ પ્રધાન છે જેમાં ભેદ રહ્યો છે એ અભેદ વસ્તુ નથી એટલે એવા પર્યાર્થિક નહીંની અપેક્ષાથી પર્યાયને મુખ્ય કરીને જોવામાં આવે પર્યાયની દ્રષ્ટિથી જોઈએ તો સાત તત્વો સિદ્ધ થઈ ગયા. કેમ કે એ તો બધી સાતે સાત છે એ તો પર્યાય છે ને અવસ્થા છે ને બંધ રહિત અથવા તો બંધ સહિતની દશા છે એ બધી અવસ્થા છે, એટલે એ પર્યાર્થિક નહીંથી એને જો જોવામાં આવે તો એ સાત વસ્તુ દેખાય છે. જીવ અને અજીવ સિવાયની બીજી સાત વસ્તુ દેખાય છે, તો પણ તેનાથી જીવનું શું પ્રયોજન સિદ્ધ થયું? એક પ્રશ્ન આ કર્યો. અને એ પ્રશ્નમાં એમણે જે જાણવું છે, જે શંકા મૂકી છે, એ મૂકવા માટે આગળ કહ્યું કે કારણ કે આવો પ્રશ્ન કેમ કર્યો કે જેમ અભેદ નહીંથી એટલે જો એમાં ભેદ કરીને જોવામાં ન આવે તો પુણ્ય પાપ એ બે પદાર્થોનો સાત તત્વોમાં અંતર્ભાવ પ્રથમ કર્યો છે તેમ, એટલે તેવી રીતે તમે વિશેષ અભેદની દ્રષ્ટિએ જુઓ, વિશેષ અભેદ કરીને જુઓ તો શું થાય કે આશ્રવ બંધ નિદ્રા સંવર મોક્ષ એ બધાની વાત લઈએ તો, એટલે આશ્રવ આદિ શબ્દ મૂક્યો છે, એટલે કે વધારે તમે અભેદ નહીં કરીથી જો એ દ્રષ્ટિથી જુઓ તો આશ્રવ આદિ પદાર્થોનો પણ જીવ અને અજીવ એ બે જ પદાર્થોમાં અંતર્ભાવ કરી લેવામાં આવે તો બે જ પદાર્થો સિદ્ધ થઈ જશે. આવો પ્રશ્ન મૂક્યો. હવે એનો ઉત્તર આપ્યો, એમાં અડધેથી વાત ક્યાંકથી લઈ અને મૂકી દીધું છે. ઉત્તરમાં કહે છે કે કયા તત્વો હે છે અને કયા તત્વો ઉપાદેય છે તેનું પરિજ્ઞાન થાય, એનું જ્ઞાન કરવું છે. કયા તત્વો ઉપાદેય છે અને કયા તત્વો હે છે, કયા તત્વો છોડવા જેવા છે અને કયા તત્વો આદરણીય સ્વીકારવા જેવા છે, ગ્રહણ કરવા જેવા છે, તેનું પરિજ્ઞાન થાય એ પ્રયોજનથી આશ્રવાદી તત્વોનું નિરૂપણ કરવામાં આવે છે. પ્રશ્ન હતો કે તેનું પ્રયોજન શું છે, આ બધું તમે સમજાવ્યું એનું પ્રયોજન શું છે? તો કે તમને એ સમજાવવું છે કે શું ગ્રહણ કરવું ને શું ન ગ્રહણ કરવું, આ સાત તત્વો બતાવી અને એમાંથી એનું જ્ઞાન કરાવવું છે કે મુક્તિની અવસ્થા મોક્ષની અવસ્થા છે તે આદરણીય છે, તે ઉપાદેય છે, તે માત્ર ધ્યેય હોય, પર્યાય છે. મુક્તિની અવસ્થા છે તે પણ પર્યાય છે, પણ એ પર્યાય છે તે ઉપાદેય છે, જ્યારે બંધની પર્યાય છે તે છોડવા લાયક છે. બંધરૂપ પર્યાય છે તે છોડવા લાયક છે અને મોક્ષરૂપ પર્યાય છે તે આદરવા લાયક છે. એ દર્શાવવા માટે થઈને આ બાકી બધા જે તત્વો છે એની વાત કરવામાં આવી છે, પ્રયોજન એ છે. અને જ્યારે બંધરૂપ પર્યાય છે તો એ બંધરૂપ પર્યાય કઈ રીતે થઈ એ સમજવા માટે આશ્રવવાદીની વાત કરી છે. અને આશ્રવની વાત કરી છે અને જ્યારે છૂટવું છે તો પછી નિદ્રાની વાત કરી છે, સંવરની વાત કરી છે. એટલે એ પ્રયોજન એવું છે કે જે ઉપાદેય છે એની પ્રાપ્તિ કરવી છે, એટલે બંધના કારણને પણ સમજવું પડે, એટલે એ બધી જ સાતે સાત વસ્તુઓ જે પર્યાયરૂપ છે, ક્ષણિક છે, એને સમજવી જરૂરી છે. અને એને માત્ર જીવ અને અજીવ એની અંદર અંતર ભાવ કરી અને બે જ કરી દેવામાં આવશે તો આ બધું સમજાશે નહીં. એટલા માટે માત્ર જીવ અને અજીવમાં જ છે એમ કરીને લેવાથી એની સમજ આવશે નહીં અને પછી એવી મુક્તિની દશા પ્રાપ્ત નહીં થાય. ઉપર કહ્યું ને કે ભાઈ એને પણ અંતર્ભાવ કરી લેવામાં આવે તો જીવ અને અજીવમાં, તો ના, એવું કરી લેવામાં આવે તો પછી એ પર્યાય છે, એ પર્યાયમાંથી જે પર્યાય સ્વીકારવા જેવી છે, આદરણીય છીએ, જે પર્યાય પ્રાપ્ત કરવા જેવી છે એનો ખ્યાલ નહીં આવે. મોક્ષની પર્યાય છે તે ઉપાદેય છે અને બંધરૂપ પર્યાય છે તે હેય છે, એ વાતનો ખ્યાલ નહીં આવે. અને સાથે સાથે એ જે ઉપાદેય પર્યાય છે એની પ્રાપ્તિ છે એનો માર્ગ પણ નહીં મળે. એટલે સંવર નિદ્રા છે એ ઉપાદેય વસ્તુ છે, એને માટેનું માર્ગનું નિરૂપણ કરનારી છે. અને સાથે સાથે એ જે છોડવા લાયક છે બંધની પર્યાય, એને છોડવા માટે એ કેવી રીતે છોડવી એ દર્શાવવા માટે એ આશ્રવનું અને બંધનું પણ સ્વરૂપ સમજવું જોઈશે, કે કેવી રીતે એ બંધ થયો, એટલે એ બધું જ પ્રયોજનભૂત છે. તો આ રીતે નવ તત્વોને સમજવાનું આ પ્રયોજન છે એમ અહીંયા વાત કરી. તો આજે અહીંયા સુધી આપણે સ્વાધ્યાય રાખીએ છીએ. કોઈ પ્રશ્ન હોય તો લઈએ. એના પછી જે છે તે ઉપાદેય તત્વો કયા છે એ પ્રશ્ન છઠ્ઠો આવે છે, અને હે તત્વો કયા છે એ સાતમો પ્રશ્ન આવે છે. પણ એમાં આપણે ઘણો બધો વિસ્તાર કરવાના છીએ, તો એ આવતા સ્વાધ્યાયમાં લઈશું.